നമോ അരിഹന്താണം നമോ സിദ്ധാണം നമോ അയരിഹാണം നമോ വ്യാണം നമുനോയി സമതാവീണം ശ്രീവിനശാസന ഗുരു നമോ നാനാവിധ സുഖകാര ആത്മഹിത ഉപദേശദേ ഹരി മംഗളാചാര സുഹി ദിന ശാസന ആത്മാനുശാസന ശ്രുത ജാതി ദുഃഖ ഹരി സുഖ കാരി സാക്ഷി ശാസന ജാപു ഗുണ ഭദ്ര കർത്താ ഗുണ ഭദ്ര ജാപു ജാനി ഭദ്ര ഗുണ ധാരി ഭവ്യ കരത ഉപാസന ഐസെ സാര ശാസ്ത്ര കോ പ്രകാശ അർത്ഥ ജീവനി കോ ബനെ ഉപകാര നാശി മിഥ്യാ ബ്രഹ്മ വാസന તાજી દેશે ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો યાતે મંદ બુદ્ધિ રૂપે હો તો અર્થ ભાષના યાતે મંદ બુદ્ધિ રૂપે હો તો અર્થ ભાષના જો લક્ષ્મી કે નિલય રૂપ ન અવિનાશી પ્રભુ કો હૃદાર ગ્રંથ રચુ આત્માનુ શાસન ભવ્ય જનો કો વૈ શિવ કાળ હિયાત્મંતુ દુઃખ તે દરદાર સુખ કી વાર્ષા કરતા इसीलिए मैं दुखहारी अनु सुखकारी इसीलिए मैं दुखहारी अनु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भाषित हो कटु और यदि ग्राह करो जीवन किंचित तू भय बीतन हो આત્માનુશાસન ગ્રંથ બિરાજમાન છે. આપણે ચાલતો વિષય આપણો આત્માનુશાસન ગ્રંથ છે. સોલ સાયન્સના અંતર્ગત આપણે આની ચર્ચા કરી રહ્યા છે. આપણે વચ્ચે આની પહેલા વચ્ચે બે વિષય લીધા જે આમાં નથી, પણ આ ગાથાઓ જે વચ્ચે આવી 10-15 ગાથાઓ, એ ગાથા સંબંધી જ આપણે બે વિષય લીધા. એક તો પ્રાસંગિક વિષય લીધો અને એક તાત્વિક વિષય લીધો. એક વિષય આપણે વિસ્તાર થી ચર્ચા કરી યુનિટ ઉપાદાનની, જે મહાન સિદ્ધાંત છે એની આપણે વિસ્તાર થી ચર્ચા કરી. ત્યારબાદ લાસ્ટ ટુ સન્ડે આપણે મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણક મહોત્સવના પ્રસંગે આપણે એમના જીવન સંબંધી સંપૂર્ણ ચર્ચા બે સન્ડે થી કરી. હવે આપણે પાછા આપણા ચાલતા વિષય ઉપર આવી જઈએ. આત્માનુશાસન ગ્રંથમાં આજે આપણે 138 નંબરની ગાથા, પેજ નંબર 128 નંબરનું પેજ છે, 128-129. જો 128માં નીચે છે ગાથા નંબર 138, બરાબર. આત્માનુશાસન ગ્રંથની ગાથા 138 બહુ સરસ ગાથા છે. જો તપ કી શ્રેષ્ઠ, હમણાં સુધી જે આખો વિષય આવ્યો એ વિષય, જે 5 ઇન્દ્રિયના વિષય ભોગ છે, સ્ત્રી આદિની આસક્તિ છે, એની વાસના છે, એમાં જે રુચિ છે, એકત્વ છે, મહિમા છે, આકર્ષણ, અટ્રેક્શન આદિ જે પણ વિકાર ભાવ છે એનો અભાવ કરવાનો ઉપાય આ બધી ગાથાઓમાં આવ્યો. એના પછી હવે કહે છે કે એ વિભાવનો અભાવ થઈ જાય છે. ઈ કરશે શું, ખ્યાલ આવે છે? એ વિભાવનો અભાવ થઈ જાય, ઈચ્છાનો અભાવ થઈ જાય તો કરશે શું? તો કે છે શું કરશે શું? અરે એ ઉત્કૃષ્ટ તપને કરશે. તો તપની જે આપણે કહીએ ને પ્રેરણા આપવા વાળી આ ગાથા છે, બહુ સરસ ગાથા છે. જો વિવેકી પુરુષો દ્વારા આવ્યું ને, વિવેકી પુરુષો દ્વારા મન કો ગીત કર, જો કેટલા સરસ શબ્દ છે. કયો પુરુષ? વિવેકી પુરુષ. વિવેકી પુરુષ, જે પુરુષ પોતાના જ્ઞાનમાં વિવેકથી વિચારપૂર્વક, નિર્ણયપૂર્વક, ભેદજ્ઞાનપૂર્વક, સાત તત્વની શ્રદ્ધાપૂર્વક જે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે એ જીવ ખરેખર વિવેકી પુરુષ છે. પોતાના વિવેકનો આપણે કહીએ ને કે સદુપયોગ કરે છે, જ્ઞાનનો, મનનો, વિચારવાનું સામર્થ્યનો. આપણે લૌકિકમાં વિવેકપૂર્વક બધા કામ કરીએ કે ન કરીએ, રૂપિયા આદિને ખર્ચવા હોય, વસ્તુ આદિનો પ્રયોગ હોય, વ્યાપાર આદિ ચલાવવાનો હોય, ઘર ચલાવવાનું હોય, ખ્યાલ આવે છે? તો વિવેકપૂર્વક કામ કરશું ને તો અહીંયા મોક્ષ માર્ગમાં પણ કોની જરૂર છે? જ્ઞાનની અધિકતાને અધિક સંયોગક્ષમ જ્ઞાનની જરૂર નથી, પણ જ્ઞાનમાં વિવેકની જરૂર છે. વિવેક, વિવેકી જ્ઞાન એટલે શું? વિવેકપૂર્વકનું જ્ઞાન એટલે વિચારપૂર્વકનું જ્ઞાન. જે જ્ઞાન ચિંતન, મંથન, વિચારપૂર્વક, સ્વ અને ફળ વચ્ચે જે ભિન્નતા છે, એ ભિન્નતાનો જે જીવ સ્વીકાર કરે છે, એ ભિન્નતાને જીવ માને છે, તર્કથી, યુક્તિથી, ન્યાયથી, લોજિકથી સમજે છે વાતને. સૌથી જરૂરી છે વસ્તુ સ્વરૂપનું જે બંધારણ છે ને, એ વસ્તુ સ્વરૂપનું બંધારણ, વિશ્વની જે વ્યવસ્થા છે, એ જેમ છે એમ પહેલા પોતાના જ્ઞાનમાં સમજવી પડશે, સ્વીકારવી પડશે, માનવી પડશે. સમજાય ને? એનો અર્થ છે વિવેકી પુરુષ. એ શું લખ્યું છે? વિવેકી પુરુષો દ્વારા મન કો જીત કર. કોને જીતીને ચલાય છે? મન કો, ઇન્દ્રિય કો, ઈચ્છાઓ કો, વિકલ્પો કો, જે નિરંતર એક પછી એક આપણા અંતરંગમાં જે ઈચ્છાઓ છે, વિકલ્પ છે, એ બધા એક પછી એક જે ઉછાળા મારે છે, અને તૃષ્ણાથી ખાલી ખૂબ ભરી પર રિક્ત રહી, વહ રિક્ત રહે. શું કે છે? મન કો જીત કર. મન થઈ જાય ને, અને અમને બહુ મન થઈ, જોવાનું મન થઈ ગયું, ખાવાનું મન થઈ ગયું, હરવા કરવાનું, ઓળવા પહેરવાનું. જે મન, મન એટલે અહીંયા મનનો અર્થ અહીંયા ઈચ્છા, મનનો અર્થ લેવાનો અહીંયા ઈચ્છા. અનેક પ્રકારની જે એક પછી એક ઈચ્છા થાય છે, વિષયોની ઈચ્છા, અને ચાર પ્રકારની ઈચ્છાનું વર્ણન આવ્યું છે મોક્ષના પ્રકાશકમાં. સંપૂર્ણ ઈચ્છાઓને ચારમાં વિભાજિત કર્યું છે. વિષયોની ઈચ્છા, કસાયની ઈચ્છા, વિષય સંબંધી ઈચ્છા, કસાઈ સંબંધી ઈચ્છા. સમજાય છે? વિષય સંબંધી ઈચ્છા એટલે એક પછી ઇન્દ્રિયના વિષય ભોગોને, એક પછી એક ઇન્દ્રિયના વિષયોને ભોગવાની ઈચ્છા. સમજાય છે? એક વિષય સંબંધી ઈચ્છા. હવે કસાઈ સંબંધી ઈચ્છા, ક્રોધ, માન, માયા, લોભ આદિ જે કસાઈ ભાવ છે, તે કસાઈ ભાવ રૂપે પરણવાની ઈચ્છા. હું હવે ચૂપ નહીં રહું, હું હવે બોલીશ, કહી દઈશ, સંભળાવી દઈશ, નહીં ચાલે. સમજાય છે? તો એ પ્રકારની જે અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. શું કીધું? વિષય સંબંધી ઈચ્છા, કસાઈ સંબંધી ઈચ્છા, ઈચ્છા લોભ, ક્રોધ, માન, માયા, લોભ, માયાચારી કરવાનું, આપણે ષડયંત્ર રચવાનું, જે અંદર કાય, બહાર કાય, બોલવું કાય, વિચારવું કાય, કરવું કાય, માનવું કાય, કહેવું કાય, એક્શન કાય. સમજાય છે? અંતરંગમાં કાંઈ ચાલતું હોય તો એ પ્રકારે કોઈને ઠગવાની ઈચ્છા. સમજાય છે? કોઈને નીચા પાડવાની ઈચ્છા, પોતાની અધિકારની ઈચ્છા, નામની ઈચ્છા. તો એ જે અનેક પ્રકારની કસાઈ સંબંધી ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓને પણ ભેદજ્ઞાનપૂર્વક જીતવું. સમજાય છે? કોના કોના માધ્યમથી જીતી શકશો? બોલો. ઉપાય એવો કરવાનો છે, ઈચ્છાઓને દબાવવાની વાત નથી કહી આગળ. ઈચ્છાઓના અભાવની એક એવો ઉપાય કર, એવો અભ્યાસ કર, એવો નિર્ણય કર, અને એવી પ્રતિતિ કર, એવો વિશ્વાસ કર કે કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન જ ન થાય. એને કહેવાય ઈચ્છા નિરોધો તપ. સંપૂર્ણ ઈચ્છાઓની ઉત્પત્તિ જ ન થાય, કોઈ પણ પ્રકારની ઈચ્છાઓની ઉત્પત્તિ જ ન થાય, એ ઉપાય કરવો, એનું નામ છે ભેદ વિજ્ઞાન. તો વિષય સંબંધી ઈચ્છા, કસાઈ સંબંધી ઈચ્છા, ત્રીજી ઈચ્છા કઈ છે? ચાર ઈચ્છા કીધી છે, ચોથા અધિકારમાં છે આખો વિષય. બહુ સરસ વિષય છે. કઈ ઈચ્છા છે? પાપનો ઉદય ન આવે એવી ઈચ્છા. અસાતાનો ઉદય ન આવે. કોઈની બીમારી જુઓ ને, કોઈનો રોગ જુઓ, કોઈની પીડા જુઓ, કોઈની વેદના જુઓ, હે? તો એ પ્રકારે કોઈની પ્રતિકૂળતા જુઓ, અને તો એ પ્રકારની જે પરિસ્થિતિ જોઈને જીવને શું થાય? નથી મને આવો ઉદય ન આવે, પાપનો ઉદય ન આવે એવી ઈચ્છા. અને પુણ્યનો, ચોથી, પુણ્યનો ઉદય બન્યો રહે. જે પુણ્યનો ઉદય છે ને બારમાં, એ પુણ્યનો ઉદય બન્યો રહે એવી ઈચ્છા. ખ્યાલ આવે? એ સંયોગ છે, એ સંયોગ જેમ જેમ બન્યા રહે, પરિવાર જેમ છે એમ બન્યો રહે, રૂપિયા પૈસા જેમ છે, વ્યાપાર જેમ ચાલે છે, અને એમાં ઉન્નતિ થાય તો વાંધો નહીં, પણ એમાં ઘટોડી ન ઘટે, એમાં ઓછું ન થવું જોઈએ, એનો વિયોગ ન થવો જોઈએ, એમાં ફેરફાર ન થવો જોઈએ. તો આ પ્રકારની જે ઈચ્છાઓ છે, બોલો, આ ઈચ્છાઓ જીને દુઃખી કરે છે કે સુખી કરે છે? આ ઈચ્છાઓથી, કારણ કે એક વસ્તુ સ્વરૂપ સમજો, આપણી જે ઈચ્છા છે ઈચ્છા અનુસાર જગતનું પરિણામન તો થવાનું નથી. થવાનું છે આપણી જે ઈચ્છા છે, વિષય કથા આદિ જે પણ એ સંબંધી ઈચ્છાઓ ચાલે છે, આપણા વિકલ્પ ચાલે છે, ખ્યાલ આવે છે? એ પર પદાર્થને લઈને કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વ, મમત્વ, સ્વામિત્વ આદિ જે આપણી અંદરની બુદ્ધિ અનેક પ્રકારના સંકલ્પ, વિકલ્પ અને ઈચ્છાઓ જે એક પછી એક ઉત્પન્ન થાય છે, ખાલી પોતાને પૂછો, ખાલી વિચાર કરો, વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જુઓ, સ્વતંત્રતા જુઓ, શું મારી ઈચ્છા, મારા વિકલ્પ, મારો અભિપ્રાય, મારી માન્યતા અનુસાર કોઈ પણ પરદ્રવ્યનું પરમન થવાનું છે? થતું તો છે નહીં. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગતા કરતા ક્યાં કામ, દૂર હતો પરિકૃત પરિણામ, જાતા દ્રષ્ટા આતમરામ. કેટલી સરસ પંક્તિ! હોતા સ્વયં, ઓલમ ને સમજાયું, હોતા સ્વયં જગત પરિણામ, જગતના એક એક પરિણામ પોતાની યોગ્યતાથી થાય છે. શરીર હોય, પર હોય, રાગ હોય, કોઈ પણ તત્વ બારમાં, જે પણ જળ તત્વ, પર તત્વ, ભિન્ન તત્વ, સંયોગરૂપ તત્વ, એ બધાનું પરિણમન સ્વતંત્ર પોતાની આધીન અને પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે કે નથી થતું? બોલો, આપણી ઈચ્છાથી શું થયું? આપણા વિકલ્પ અનુસાર એનું પરિણમન થયું? નથી થયું. એનું પરિણમન એના અધીન છે, એનું પરિણમન એનામાં છે, એનો કરતા એ છે, એનો કરતા હું નથી, એને અડતો હું નથી, એને કરતો હું નથી, એમાં વ્યાપતો નથી, એમાં જઈને કઈ કરી શકતો નથી. આ વસ્તુ સ્વરૂપ છે. હવે આ સ્વરૂપ સમજાતા, સ્વતંત્રતા સમજાતા, વજ્રની દીવાલ સમજાતા, અત્યંત અભાવ સમજાતા, જે ખોટી માન્યતા છે, જે અનેક ઈચ્છાઓ છે, જે તૃષ્ણા છે, જે લોભ છે, જે આકાંક્ષા વાંછા આદિ છે, તૃષ્ણા છે, અને તો એ સહજ સહજપણે સંબંધ પામશે, એટલે કે સહજપણે નો અભાવ થશે, કરવો નહીં પડે અને થયા વગર નહીં રહે. કેવી રીતના થશે? વસ્તુ સ્વરૂપ નો નિર્ણય કરતા, સાત તત્વની ભિન્નતાનો નિર્ણય કરતા, છ દ્રવ્યની સ્વતંત્રતાનો નિર્ણય કરતા, અણુ અણુ કણ કણ જન જનની ભિન્નતાનો નિર્ણય કરતા, સહજપણે એકત્વાદી બુદ્ધિનો અભાવ થતા, અભિપ્રાય સમ્યક થતા, રાગાદી ભાવનો અભાવ થતા, સંપૂર્ણપણે ઈચ્છાઓની ઉત્પત્તિ જ નહીં થાય એવો અભ્યાસ કરો, એમ આચાર્ય દેવ કહે. અને આવો અભ્યાસ કઈ ગતિમાં કરી શકશે, કઈ અવસ્થામાં કરી શકશે? સંઘની પંચેન્દ્રિય જીવ કરી શકે. અસંઘની સુધીના જીવો એકેન્દ્રથી લઈને અસંઘની પંચેન્દ્રિય સુધીના જીવો આ અભ્યાસ નહીં કરી શકે, આવો નિર્ણય નહીં કરી શકે, આવો વિચાર નહીં કરી શકે, આવું ભેદજ્ઞાન નહીં કરી શકે, આવી સ્વતંત્રતાનો વિશ્વાસ નહીં લાવી શકે. હવે ક્યાં બેઠા છે આપણે? તો કર્મના ઉદયથી જોવો કે જે વ્યવસ્થા છે, કે એની ગોદમાંથી નીકળ્યો અને એક એક ઇન્દ્રિય આદિ વધતી ગઈ અને ઉત્કૃષ્ટ સંયોગોની વચ્ચે દેખાય, આનાથી વધારે કર્મનો ઉદય આપણને સંયોગમાં શું આપે છે? આવો દ્રવ્ય ચિત્ર ભાવ કાર ભાવ જે ઊંડા અવસરથી આપણે કહીએ ને કે નિકૃષ્ટકાળ કે બહારમાં, આવા નિકૃષ્ટકાળમાં આવી ઉત્કૃષ્ટ તત્વની વાત, સત્યવાત, જીવન સ્વરૂપ છે, જે વ્યવસ્થા છે, જે અનંત કેવી અને તીર્થંકરોના જ્ઞાનમાં આવી છે, ગણાઈ છે, કહી છે, ગંધર્વે જીવી છે, આચાર્ય એને લિપિબદ્ધ કરી છે, આપણા સુધીના પહોંચી છે અને આપણા આપણને આવા જ્ઞાનીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે, સમજાયેલી છે, આટલી દ્રઢ કરાયેલી છે, આટલું સ્પષ્ટીકરણ આવ્યું છે, આટલી સ્વતંત્રતાની ઘોષણા કરેલી છે, પોતાના સ્વરૂપ સંબંધી, એકો એક તત્વ સંબંધી, એકો એક દ્રવ્ય સંબંધી, બોલો આવી વાત આ કાળમાં બીજે ક્યાં મળશે? મને કેવો પુણ્યનો ઉદય લઈને આપણે બેઠા છે, કે ઉદય હમણાં એવો જબરજસ્ત આવી રહ્યો છે કે આવા કાળમાં આપણને આવી ઉત્કૃષ્ટ વાત સાંભળવા મળે. આપણે અનેક વાર દ્રવ્યલિંગી મુનિ બન્યા, આપણે ઇચ્છાઓને અનેક વાર આપણે કહીએ ને કે એને રૂંધાયેલો કસાય, એને દબાવી એને મૂળમાંથી એનો સહી કરવાનો જે ઉપાય છે, એ ઉપાય છે ભેદ વિજ્ઞાન, એ ઉપાય છે તત્વ અભ્યાસ, એ ઉપાય છે તત્વ નિર્ણય. એના વગર કોઈ પણ ઈચ્છાનો ભાવ નહીં થાય, એના વગર નિખ્યાતોનો ભાવ નહીં થાય, એના વગર રાગ દ્વેષ અને કસાય આદિનો અભાવ નહીં થાય, નહીં થાય, નહીં થાય. ખ્યાલ આવે છે? જાળીઓની અંદરની પણતી કેવી જબરજસ્ત, કેવું ભેદભાવ વર્તે છે, કેવી અંદરની શુદ્ધ પણતી વર્તે છે, કેવું એ સમ્યક દર્શનનું બળ વર્તે છે, કેવી નિશંકતા વર્તે છે. સીતાજી લંકામાં બેઠા હતા અને રાવણ આવીને કહે છે કે મારામાં શું કમી છે, તું મને અપનાવી લે, ખ્યાલ આવે છે? કઈ જાતની કમી છે બોલો? ન સહયોગમાં કોઈ કમી છે, ન રૂપિયા પૈસા, ન જે પણ બહારમાં સહયોગ જે પણ છે, રૂપ જે પણ છે. સીતાજી આમ કે સ્ટોલ બંધ કરી નાખે, મને આવી વાત સાંભળવી નથી. કેમ? કારણ કે જે સતી હોય, સમ્યક દ્રષ્ટિ તો છે અને સાથે સતી છે, કે એમના લૌકિક રીતે વાત કરીએ તો રામચંદ્રજી સિવાય બીજા કોઈ સતી હોય એનું શું સ્વરૂપ હોય? આપણે પણ હમણાં જોઈએ છે ને કે ભાઈ આપણે જે શ્રદ્ધા હોય એ એક પુરુષને સમર્પિત થાય ને, એની અર્પણતા એક પુરુષ કરશે. તો એવી રીતના જે સમ્યક દ્રષ્ટિ છે એની અર્પણતા એક જગ્યાએ જ થશે. લોકાલોકને જાણશે, સહયોગમાં ઉભા દેખાશે. આપણે જે ચક્રવર્તી રાગી, ના ચક્રવર્તીને રાગ જોવામાં આવે છે પણ પોતાને રાગી માનતા નથી. આ ફરક છે. રાગ હોવો વાત અલગ છે અને પોતાને રાગી માનવા વાત અલગ છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તમને થોડું કર્મથી સમજાવું. આપણે કર્મ છે ને, આ સામગ્રી જાણતી આઠ કર્મ છે એને આપણે ત્રણ ગ્રુપમાં ડિવાઈડ કરો. બહુ સરસ વાત ખ્યાલમાં આવી રહી છે. આઠ કર્મને ત્રણ કોલમ બનાવી શકો. સમજવા માટે અમે બુક પેન લો તો કઈ ચિંતા નહીં કરતા, ખાલી સાંભળો. આઠ કર્મને ત્રણ કોલમમાં ડિવાઈડ કરો. શું કીધું? આઠ કર્મ છે, ચાર ઘાતી ચાર અઘાતી છે. મારી સાથે થોડું વિઝ્યુલાઇઝ કરજો, ઓકે? ઓલમને આઠ કર્મ છે એને ત્રણ કોલમમાં ડિવાઈડ કરો. પહેલી કોલમમાં લખો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતર. ત્રણ પહેલી કોલમમાં શું લખવાનું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતર. સમજો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતર. બીજી કોલમમાં આવશે આયુ, નામ અને ગોત્ર. કેટલા કર્મ થયા? છ થઈ ગયા. આયુ, નામ અને ગોત્ર. બીજી કોલમમાં શું લખ્યું? આયુ, નામ અને ગોત્ર. બરાબર, હું કહું છું આનું આખું ડિસ્ક્રિપ્શન. હવે ત્રીજી કોલમમાં કયા કર્મ રહી ગયા? મોહની અને વેદનીય. મોહનીય અને વેદનીય બે કર્મ રહી ગયા, તો એને ત્રીજા કોલમમાં લાવો. બરાબર, ત્રણ કોલમ થઈ ગઈ, આઠ કર્મને ડિવાઈડ કરી નાખ્યા. બરાબર, હવે સાંભળો, આ આઠે આઠ કર્મનો હમણાં આપણને ઉદય, હમણાં આપણી વાત કરી, તો આ આઠે આઠ કર્મનો આપણને ઉદય છે કે નહીં? સાંભળજો, હું અજ્ઞાનીને પણ ઉભો કરીશ અને જ્ઞાનીને પણ ઉભા કરશું અને સમજશું કે આ ઉદયની વચ્ચે, આઠે આઠ કર્મના ઉદયની વચ્ચે, આઠે આઠ કર્મના ઉદયમાં બનતી પરિસ્થિતિઓની વચ્ચે. પહેલા તો આપણે જોઈએ છીએ શું પરિસ્થિતિ બને છે, બહુ સિમ્પલ. અને એ પરિસ્થિતિમાં અજ્ઞાનીનો અભિપ્રાય કેવો છે અને જ્ઞાનીનો અભિપ્રાય કેવો છે, ત્રણ પોઈન્ટ ઉપર ચર્ચા કરવી છે. પહેલા આપણે કર્મને ડિવાઈડ કર્યા, હવે આપણે એના ઉદયમાં શું થાય છે એ જોશું, અને ત્રીજા પોઈન્ટમાં એ ઉદય વચ્ચે, એ ઉદય વખતે, એ ઉદયની વચ્ચે અજ્ઞાનીનો અભિપ્રાય શું છે અને જ્ઞાનીનો અભિપ્રાય શું છે. વિષય આખો ખ્યાલમાં આવ્યો? પહેલા શું કર્યું? કર્મને ત્રણ કોલમમાં ડિવાઈડ છે, ઘાતી અઘાતી જે, ઓકે? અને લાસ્ટમાં મોની પણ આવ્યો, વેદની પણ આવ્યો, બીકોઝ મોની ઘાતી અને વેદની અઘાતી, બટ આઈ કેપ ધેટ ટુગેધર ફોર સમ રીઝન, ઓકે? પહેલી ત્રણ કોલમમાં વી કેપ ત્રણ ઘાતી અને બીજી કોલમમાં વી કેપ ત્રણ અઘાતી. ખ્યાલ આવી ગયો? આ કર્મના નામ તો બધાને ખ્યાલ છે ને, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌનિય, અંતરાય, યજ્ઞ, આયુ અને નામ અને ગોધ લખી લીધા ત્રણ. હવે સેકન્ડ પોઈન્ટ થી ચર્ચા કરવાની છે કે આ કર્મના અસર આપણને આઠે આઠ કર્મનો ઉદય છે કે નહીં? ઓકે, જ્ઞાનીને આઠે આઠ કર્મનો ઉદય છે, આઠે આઠ કર્મનો ઉદય છે જ્ઞાનીને, આપણને આઠે આઠ કર્મનો ઉદય છે. હમણાં આઠ કર્મનો ઉદય છે ને, આખું વિઝ્યુલાઇઝ કરાવું છું તમને, ખ્યાલ આવશે. આપણને હમણાં ચાર ઘાતી ચાર અઘાતી આઠે આઠનો ઉદય છે. બીજો પ્રશ્ન છે, જ્ઞાનીને આઠે આઠનો ઉદય છે? જ્ઞાનીને આઠનો ઉદય નથી, જ્ઞાનીને થોડી ભાષા સમજો, સાડા સાતનો ઉદય છે. સાડા સાત કેમ કીધા? કારણ કે દર્શન મોહનો અભાવ છે અને ચારિત્ર મોહમાં પણ એક આંતરિક, આપણે કહીએ ને એક ગ્રુપનો ભાવ છે. ચોથામાં જોઈએ તો અનંત અનુબંધી નો અભાવ. પાંચમામાં જોઈએ તો અપ્રત્યાખ્યાન નો અભાવ છે, નિરાજ ને પ્રત્યાખ્યાન નો અભાવ. અને આપણે ચોથા ગુણસ્થાન વાળા ને જોઈએ તો જ્ઞાની ને કેટલા નો ઉદય છે, 7.5 કર્મ નો ઉદય છે. ખાટલી સમજાયું? તમે ક્યાં સમજમાં આવે છે? 7.5 સમજાય, 7.5 કેવી. દર્શન મોહ નો અભાવ છે, મિથ્યાત્વ નો અભાવ છે, એની સાથે અનંત અનુબંધી કસાઈ નો અભાવ. આખી વાત સમજાય બરાબર છે? તો આપણે શું જોયું? આ કર્મ જોયા, એને આપણે 3 કોલમ માં ડિવાઈડ કર્યા. આપણે જોયું એનો ઉદય અજ્ઞાની ને આપી આપેલો છે, અને જ્ઞાની ને દર્શન મોહ છોડીને બાકી બધા કર્મ નો ઉદય જ્ઞાની ને પણ છે. સમજાય છે? સમસ્ત કર્મ નો ઉદય જ્ઞાની ને. ચાલો હવે નેક્સ્ટ, હવે નેક્સ્ટ પોઈન્ટ જે ફર્સ્ટ કોલમ માં આપણે લખ્યું, શું લખ્યું આપણે? જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય. ઓકે, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય કર્મ ને અને સામાજિક શબ્દ સામાજિક પછી ઉત્તર આપશે. આ બધા વિષય ઘણી વાર થઈ ગયા છે અને ઘણી વાર આપણે ઘૂટી આવશે. જ્ઞાનાવરણ, જ્ઞાનાવરણીય, લેટ મી બી વેરી સ્પેસિફિક, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ ના ઉદયમાં શું થાય? વોટ હેપન? શું પરિસ્થિતિ જોવામાં આવશે? ઉદયમાં શું જોવામાં આવશે? શું જોવામાં આવશે? તો જ્ઞાન દર્શન વીર્યમાં અધૂરા જ જોવામાં આવશે. યુ હેવ ટુ રાઇટ ધ વર્ડ અધૂરા. સમજાય છે? એ ઉદય જેટલો ઉદય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય કર્મ નો જેટલો ઉદય છે, જેટલા પર્સન્ટેજમાં, જેટલી માત્રામાં એનો ઉદય છે, એટલી માત્રામાં અહીંયા જ્ઞાન દર્શન વીર્ય આવરણ રૂપે. સમજાય છે? એ આવરણ રૂપે દેખાશે. એટલે એનો અર્થ થયો કે એ જ્ઞાન અધૂરું છે, પૂર્ણ જ્ઞાન નથી. જેટલું છે એટલું સંયોગક્ષમ. શું કીધું? જેટલું છે એટલું સંયોગક્ષમ જ્ઞાન, જેટલું નથી એટલું ઓદૈક અજ્ઞાન. ટુ અર્થ. શું કીધું? આ બધું આવશે પાંચ ભાવમાં, હવે ઓદૈક ભાવના 21 ભેદમાં આવશે, ઓદૈક અજ્ઞાન શાયોક્ષમિક ભાવના 18 ભેદમાં આવશે. શાયોક્ષમિક જ્ઞાન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કોઢ, 8 પર્યાયમાં. આર યુ ક્લિયર ટુ ટુ અર્થ? થોડી આજે ખબર ટેકનિકલ વાત આવી રહી છે, પણ સમજો ક્ષયોક્ષમ જ્ઞાન અને ઓદૈક અજ્ઞાન. ઓદૈક અજ્ઞાન એટલે એટલું જ્ઞાન પ્રગટ નથી. ત્યારે સામે શું છે? કર્મ નો ઉદય. નો પ્રગટ નથી તો ઉદય, પ્રગટ છે તો ક્ષયોક્ષમ. કર્મમાં ક્ષયોક્ષમ તો અહીંયા પ્રગટ, કર્મમાં ઉદય તો અહીંયા અપ્રગટ. ઉદય ઇઝ નોટ ગુડ. કથન ભાઈ સમજાયું? શું કીધું? જેટલું અહીંયા કર્મ નો ક્ષયોક્ષમ છે એટલું આપણને જ્ઞાન પ્રગટ છે. પ્રગટ છે ને જ્ઞાન. હવે બધાને ક્ષયોક્ષમ જ્ઞાન છે કે નહીં? અહીંયા હવે એ પ્રગટ જ્ઞાન છે, એમાં બધાનું જ્ઞાન અલગ અલગ છે કે નહીં? પ્રગટ જ્ઞાનમાં પણ બધાની કેપેસિટી અલગ છે ને? કોઈને થોડું છે, કોઈને વધારે છે. કૃપાલુદેવ જેવાને કેટલું ક્ષયોક્ષમ હતું, શ્રીભૂતિ મુનિરાજને કેટલું ઓછું ક્ષયોક્ષમ હતું. સમજાય છે? તો કેમ વધારે ઓછું છે? કેમ એક એક વાત બધાને યાદ નથી રહેતી? કોઈને યાદ રહે, કોઈ ભૂલી જાય. સમજાય છે? કોઈની વાત ધારણામાં જાય, કોઈને ન જાય, કોઈ એકદમ ભૂલી જાય, કોઈ એકદમ 10 વર્ષ પછી પણ યાદ રહી રખી શકે. તો ધીસ ઇઝ વાય. સમજાય છે? કારણ કે બધાનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ અલગ અલગ, બધાનો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અલગ અલગ. બહુ ગજબ વાત છે સમજવામાં. મારે બેસિકલી તો એટીટ્યુડ બતાવવું છે, અભિપ્રાય અજ્ઞાની અને જ્ઞાનીનો. અરે આવું અધૂરું જ્ઞાન જ્ઞાનીને પણ છે કે નહીં બોલો? છઠ્ઠમાં અવસ્થા સુધી, 12મા અવસ્થા સુધી જ્ઞાનીને પણ છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય કર્મના ઉદયમાં જ્ઞાન દર્શન વીર્યમાં અધૂરા કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? અધૂરા 12મા સુધી. સમજાય છે બરાબર? તો આ વાત થઈ ગઈ. હવે બીજી કોલમ, ત્યારે આપણે ઉદયમાં શું થાય છે લખીએ છીએ. તો જ્ઞાનાવરણ દર્શન અંતરાયના ઉદયમાં શું થયું? અધૂરા. શું દેખાશે? અધૂરા દેખાશે બરાબર. હવે આયુ, નામ અને ગોત્ર, આયુ નામ ગોત્રના ઉદયમાં શું દેખાશે? એના ઉદયમાં, ઉદયમાં આયુ, ઇમેજિન કરો આયુ કર્મનો ઉદય છે ને, હમણાં ચાલે છે ને આયુ, આયુ કર્મનો ઉદય, એના એક એક નિર્દેશ ખડી રહ્યા છે. હમણાં કયા આયુ કર્મનો ઉદય ચાલી રહ્યો છે ચંપકભાઈ? અભી કોણ સા આયુ કર્મ કા ઉદય ચાલ રહ્યા છે? 4 આયુ મેં છે मनुष्य आयु कर्म का उदय चल रहा है। तो उनके नीचे मनुष्य आयु कर्म का हर समय खेल रहा है। आ रहा है समझ में? और मृत्यु तरफ आगे बढ़ ही रहा है। यह हेडिंग टू अर्थ मृत्यु, मृत्यु इन द सेंस मरण, मरण इन द सेंस की शरीर अने आत्मा नो वियो, एनु नाम मरण। એમ પણ કઈ બહુ આપણે છે ને કે ડરવાની કે ડિપ્રેસ થવાની જરૂર નથી, બધી તો બેક મરણ ના નામે મરણની વાત, મરવાની વાત, મરવાની વાત નહીં કરો। કોણ મરે છે? મરતું કોઈ નથી, આત્મા પણ નથી મરતો ને પરમાણુ પણ નથી ખતમ થતા। આ તો ખાલી સહયોગ થયો હતો એને જન્મ કીધો, એના પછી જીવન અને એના પછી મરણ, સમજાય છે? તો આયુ કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ ના ઉદયમાં શું જોવામાં આવશે? તો કે બંધન, બંધન ત્રણ શબ્દ યાદ રાખજો, અધુરા બંધન, બંધન જોવામાં આવશે ને, બંધન જેટલો સમય આવ્યું છે એટલો સમય આ શરીરમાં આત્મા બંધાઈ ગયો, સમજાય છે? બંધન હવે હવે છૂટશે આ શરીરમાં, તો છૂટશે તો આત્મા શરીર વગર, આ શરીર વગર વદારી શરીર વૈકરિક શરીર શરીર વગર વિગ્રહ ગતિમાં કેટલો સમય રહી શકશે? કારમાં અને તેજસ તો વ્યાપન છે, મેક્સિમમ 4 સમય, ખાલી 4 સમય આવા આવા પુદગલના શરીર વગર રહી છે, સંસારમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી। હવે સમજાય છે કે જન્મ કલ્યાણ આપણે કીર્તન કરવાના કેમ મનાવીએ છીએ? અંતિમ જન્મ, આફ્ટર દેટ નો શરીર, નો બંધન, નો ગતિ, નો ગર્ભમાં આવવું, જન્મ કલ્યાણ આટલી ધૂમધામથી કેમ મનાવે? કીર્તન કરવા જન્મ થયો, ચાલે આખો વિષય અલગ છે પણ થોડો રિલેટ કરતા જઈએ તો ભાવ ભાષણ થાય આપણને, કારણ કે પંચકર્મ આવે ને તો આપણે લાગવું જોઈએ કે ઓહો આ અંતિમ જન્મ, હવે આના પછી કોઈ જન્મ નહીં, અને આપણે તો ફૂલ તૈયારી શું કરી રહ્યા છે બોલો? આના પછી કેટલા એ છે ને માર્ગી, આ એક વાક્ય કેટલું ગંભીર છે, એક મિથ્યાત્વના ભાવમાં અનંત ભવ કરવાની તાકાત, એક મિથ્યાત્વના ભાવમાં એક સમયનો તારો કસાઈનો ભાવ, ઓદૈક ભાવ, એમાં એકત્વતા, એની રૂચિ, એના બળ પણ પોતાને માન માને, એનો કરતા બને, એનો ભોગતા બને, એનાથી ભિન્ન તું પારણામિક ભાવને નથી જોતો ને, હર સમય ઓદૈક ભાવ ને જ મુખ્ય કરે છે એની ચર્ચા। કાલે અમારે રાતના ઉદ્ભવન અંગની બહુ ચર્ચા થાય, એટલે અજ્ઞાની શું કરે છે? ઓદૈક ભાવને જાહેર કરે છે, ઉદ્ભવન કરવાને ને કોઈના ઓદૈક ભાવને ઢાકો, ઉદ્ભવન કરો, એને પ્રસિદ્ધ નહીં કરો, બીજાના ગુણોને પ્રસિદ્ધ કરો, બીજાના દોષોને ઢાકો, પોતાના દોષોને પ્રસિદ્ધ કરો અને પોતાના ગુણોને ઢાકો, આપણે તો ઉલટું કરીએ છીએ। અજ્ઞાની ઓદૈક ભાવને પ્રસિદ્ધ કરે અને જ્ઞાની હરેક પ્રવચન હરેક વચનમાં પારિણામિક ભાવને પ્રસિદ્ધ કરે, ફરક આ છે બોલો, સમજાયું? તો બંધન સમજાય છે, બંધન, બંધનમાં શું આવી વાત કે જ્યાં સુધી આયુ નામ અને ગોત્ર કર્મનો ઉદય છે ત્યાં સુધી અર્યંત અવસ્થામાં પણ બંધન દેખાય છે કે નહીં બોલો? પરમોદારી શરીર છે, સમોસરણ છે, અહીં મધ્ય લોકમાં છે, મનુષ્ય ગતિમાં છે જીવ, તો એ બંધન જોવામાં આવે। આપણે હમણાં શું વાત કરી રહ્યા છે? કયા કર્મના ઉદયમાં શું થાય છે, શું પરિસ્થિતિ બને છે, પછી આપણે અભિપ્રાય જોઈશું। ખ્યાલ આવે છે કે એક બંધનમાં, એક બંધનની વચ્ચે અજ્ઞાની છે, એક બંધનની વચ્ચે જ્ઞાની છે, હવે જ્ઞાનીનો અભિપ્રાય શું છે, જ્ઞાનીની અનુભૂતિ શું છે અને અજ્ઞાનીનો અભિપ્રાય શું છે અને અજ્ઞાનીની અનુભૂતિ, બરાબર? તો જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના ઉદયમાં વેરી ગુડ, બોલો એક સાથે બધા, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના ઉદયમાં શું જોવા મળશે? અધુરા, અને વચ્ચે વેદનીય, સોરી આયુ નામ અને ગોત્ર, આયુ નામ અને ગોત્ર એમાં બંધન। અચ્છા હવે લાસ્ટ કયા બે કર્મ છે બોલો? હવે મોહનીય કર્મ અને વેદનીય કર્મ, આ કર્મના ઉદયમાં શું જોવા મળે? ચાલ આવે છે, બોલું શબ્દ બોલું, આ કર્મના ઉદયમાં મજૂરી, શું કીધું? આ કર્મના ઉદયમાં જીવ શું કરે છે? મુખ્યત્વે આપણે અજ્ઞાનીની વાત કરીએ તો અજ્ઞાની મૌન્ય છે ને, મૌન્યમાં દર્શનો લઈએ તો અજ્ઞાની શું કરે છે? આ કર્મના ઉદયમાં જોડાઈને શું કરે છે? મજૂરી કરે છે। આપણે બધા મજૂર છીએ, અમે તો શેઠ છે બોલો, અમે તો શેઠ છે, અમે તો બી મજૂર છે, અરે અમારા તો ઓફિસ માં મજૂર હોય શું કરીએ છીએ બોલો? મોહનીય કર્મ ગંભીર વાત છે અને આનું ભાવ વાસન કર્યો, આનાથી આપણા અભિપ્રાયમાં પરિવર્તન આવું છે. મોહનીય કર્મ ના ઉદયમાં ને વેદનીય કર્મ ના ઉદયમાં આપણે શું કરીએ છીએ? એની મજૂરી કરીએ. મોહ ના કારણે હવે રિલેટ કરું છું, મોહ ને વેદનીય સાથે લીધું ને, એક લીધો આપણે અઘાતી કર્મ નો ભેદ અને એક લીધો ઘાતી નો ભેદ. મોહનીય છે ઘાતી નો ભેદ અને વેદનીય છે અઘાતી નો ભેદ. સમજાય છે? હવે સામે કોઓર્ડિનેશન જુઓ, વેદનીય સાતા અસાતા. તો વેદનીય કર્મમાં સાતા વેદનીય નો ઉદય આવે તો બાહ્યમાં સામાન્ય કથનમાં અનુકૂળ સામગ્રી મળે મળે. સમજાય ને? ઘર કુટુંબ પરિવાર રાજ્ય આ તે ચક્રવર્તી પદ જે પરિન્દ્ર પદ બધી અનુકૂળ સામગ્રી મળે. હવે એની સાથે મોહ છે, એ જે સામગ્રી પ્રાપ્ત થઈ છે દિલાભાવી, જે સામગ્રી પ્રાપ્ત હોવી એ વેદનીય કર્મ ના ઉદયમાં મળી છે, પરંતુ એને પોતાની માનીને એમાં એકત્વ બુદ્ધિ કરીને એનો કરતા બનીને જીવ મોહવત એની મજૂરી કરે છે. દિવસમાં મજૂરી કરે, સમજાય ને? એની સંભાળ, એની ચિંતા, એ વધે કે ઘટે નહીં, રહે જાય નહીં, સહયોગ બન્યો રહે, વિયોગ થાય નહીં, એમાં ફેરફાર થાય નહીં, મેન્ટેન રહે, જીવ છે એવું રહે, બોલે એની માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ. થોડી અગર વાત ટચ થશે ને તો આપણને ખ્યાલ આવશે કે આપણો ઉપયોગ, આપણો સમય, આપણી શક્તિ, આપણું વીર્ય, જે સહયોગક્ષમ આપણને પ્રાપ્ત થયું છે ખ્યાલ આવી રહ્યું છે. હવે સમજાય ગયા? આપણે પહેલા શું કર્યું? અગેન પાકું કરજો, આ ચાર્ટ પાકું કરજો ને, આનો અભ્યાસ કરવાનો. બોલો કતનભાઈ, પેલા ત્રણ કોલમ બનાવી, કર્મ ડિવાઈડ કરી નાખ્યા, પછી એના ઉદયમાં જે પરિસ્થિતિ બને છે જોઈ. પહેલા ત્રણ કર્મ ના ઉદયમાં શું થાય છે? અધૂરા. અરે સાંભળો બરાબર, બીજામાં શું થાય છે? બંધન, અને ત્રીજામાં મજૂરી. હવે હવે અજ્ઞાની અને જ્ઞાનીને ઉભા કરે, પછી વાત પૂરી કરું છું, સમય પણ આપણે થઈ જશે. અજ્ઞાની જીવ શું કરે છે? જે અધૂરાશ છે ને, જે અધૂરાશ, એ અધૂરાશને જ પોતાનું સ્વરૂપ માને છે. જેટલું પ્રાપ્ત થયું છે એને જ પોતાનું સ્વરૂપ માને છે. ક્ષમ જ્ઞાન કેટલો છે? તું ક્ષયોક્ષમ જ્ઞાન થી ભિન્ન પારામિક ભાવ કરું છું. તું કર્મ ના ઉદય ના આધીન જે અવસ્થા બની એ તારું સ્વરૂપ છે કે એનાથી ભિન્ન સર્વજ્ઞ સ્વભાવ એ તારો સ્વભાવ છે? ખ્યાલ આવે ને? મુનિરાજ હોય ને, મુનિરાજ એ 22 પ્રકારના પરીક્ષણને જીતે. જીતે કે નહીં? મુનિરાજ 22 પરીક્ષણનું સ્વરૂપ ક્યારે સાંભળ્યું? એ પણ લેવું છે મારે આના પછીના વિષયમાં, એક બે વિષયો પછી. 22 પ્રકારના પરિશ્રમ. તો એક મુનિરાજ છે એ પરિશ્રમ જીતે છે, એ છે જે આપણે જ્ઞાન કરી છે. જ્ઞાન કરીને જે સંયોક્ષમ જ્ઞાન અધિક પ્રાપ્ત થયું હોય તો એના વર્તન અભિમાન ન થાય. સંયોક્ષમ અધિક દ્વાદશાંગના પાઠી થઈ જાય. તે કોની અવસ્થા છે? દ્વાદશાંગના પાઠી થયા એ કોની અવસ્થા છે? સંયોક્ષમ જ્ઞાનની અવસ્થા છે. સમજો, ભેદ જ્ઞાન છે, એક એક વાતમાં ભેદ જ્ઞાન છે, એક એક વાતમાં ભેદ જ્ઞાન છે, એક એક વાતમાં અભેદ જ્ઞાય જ મુખ્ય થઈ રહ્યો છે. સંયોક્ષમ જ્ઞાન છે, કોની અવસ્થા છે? કર્મની અવસ્થા છે. એ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે કર્મના અધીન છે, એટલા જ જ્ઞાનને તું તારું સ્વરૂપ માને છે તો એ મિથ્યા છે. એ જ્ઞાનને, એ જ્ઞાન જેટલો જ તું પોતાને માને છે તો મિથ્યા છે. કરવાનું શું હતું? જેટલું સંરક્ષણ પ્રાપ્ત થયું છે એને પૂરેપૂરું, સાંભળજો જાણતી, એને પૂરેપૂરું પોતાના સ્વભાવને જાણવામાં લગાડવાનું હતું. એની બદલે તું તો એક સંરક્ષણ જ્ઞાનના ઉદાહરણમાં અટકી ગઈ. આનું નામ મિથ્યા છે, એટલે જ્ઞાનીને આ મિથ્યા છે. સમજાયું પોઈન્ટ? સંરક્ષણ જ્ઞાન જ્ઞાનીને વધારે હોય કે ઓછું હોય, ન માન થાય ન દીનતાનો ભાવ, બે પ્રકારના પરિચય જ્ઞાની મુનિરાજી જીતે. ઓછું જ્ઞાન હોય તો પણ એ મારું સ્વરૂપ નથી, વધારે જ્ઞાન થઈ જાય તો પણ હું એવડો નથી, હું એ નથી, એ મારી અવસ્થા નથી, એ મારું સ્વરૂપ નથી, હું એવડો નથી, હું એનાથી આખો ભિન્ન એક સર્વજ્ઞ સ્વભાવી જાય થાય. પોઈન્ટ પકડજો, બહુ મજેદાર વાત. આપણે બધા કહીએ ને કે આપણે ગાયક છે, અજ્ઞાની આપણે બધા ગુરુદેવજીના પ્રતાપે સમયસર વાંચીને આપણે શું કહીએ? આપણે બધા ગાયક છે કે નહીં? આપણી ગાયકની પરિભાષા શું છે બોલો? ગાયક એટલે શું? જાણે કે તું અરે લોકો ને જાણે બધાને જાણે એનું નામ જાણે અને જ્ઞાની કહે છે હું પોતાને જાણું છું એનું નામ જાણે સમજાયું પોતાને જાણવાથી ઉપાડ કર્યો અને પોતાને ગાયક માન્યો અરે લોકો તો જણાઈ ગયા જાણવા નથી ગયો જણાઈ ગયા જાણવાનો લોક નથી જણાઈ ગયા જાણવાની સૂચના નથી જણાઈ ગયા કારણ કે મારો સ્વતંત્ર પ્રકાશ એક સ્વભાવ છે અને આપણે પોતાને છોડીને આખા જગત ને જાણવા જઈએ કઠિન નથી પડતું ને બોલો કોઈને પણ હાર્ડ પડતું હોય તો કહેજો થોડા ઓછા લોકો છે ને થોડી ગંભીર ચર્ચા થઈ શકે શું કીધું અધુરાજ એ મારું સ્વરૂપ એમાં દીનતા હીનતા કોમળતા લાવી અને એમાં વધી જાય તો પણ માન કરવું કારણ કે એ કર્મના ઉદયના આધીન દશા એ મારી દશા આજે જેટલું જ્ઞાન છે ને હમણાં આપણને જેટલું જ્ઞાન છે ને સંયોગક્ષમ જ્ઞાનમાં સમયસર આવી જે પણ આપણને શું લાગે છે આ જ્ઞાન સાથે આવશે અને પછીના ભાવમાં આ જ્ઞાન સાથે આવશે આ બધું અહીંયા છૂટી જશે સમજાય છે પાછળ સમજાય છે આ બધું જ્ઞાન અહીંયા છૂટી જશે સાથે આવશે તો ભેદ જ્ઞાન કહ્યું હશે ને ભેદ જ્ઞાન ના સંસ્કાર નાખ્યા હશે એ નાખ્યા હશે વારંવાર આપણે એનો અભ્યાસ કરીએ છીએ ભેદ જ્ઞાન ના સંસ્કાર નિરંતર આપણા અંદર માં આપણે એનું ચિંતન કરીએ પોઈન્ટ ખ્યાલમાં આવે છે હવે આગળ એની પછીની વાત જ્ઞાની અજ્ઞાની આટલી થી સમજાયો અજ્ઞાની એને પોતાનું સ્વરૂપ માનીને એમાં અટકી જાય છે અને ઉપાય તો કેટલા ખોટા કરે છે શ્રેષ્ઠ જ્ઞાન વધારવાના ઉપાય શું છે બદામ ખાઓ અને ઘાસ ઉપર ચાલો આમ કરો તેમ કરો કેટલા ઉપાય એનાથી શું થાય બુદ્ધિ યાદશક્તિ મેમરી પાવર વધે આ ઉપાય સાચા છે કે ખોટા છે અને એ બદામ હું આજે વિચારતી હતી બધું જેવી આમ સ્વતંત્રતા દેખાય છે આ ભોજન છે શરીરને અડતું નથી શરીર આત્માને અડતો નથી ભોજન અને શરીર વચ્ચે અન્યોન્ય અભાવ છે આત્મા અને શરીર વચ્ચે અત્યંત અભાવ છે અભાવ 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 જ છે બધું અને અભાવ અભાવમાં આપણે કેવો ભાવ આપણે કેવું એકત્ર કરી લીધું છે બોલો આનું નામ મિથ્યા છે હર સમય નિયત બગડે છે બોલો હર સમય આપણે કે કોઈની નિયત બગડી જાય કોઈની વસ્તુ જોઈ લે તો ત્યારે નિયત બગડી જાય ને અને એની નજર નથી બરાબર એની દ્રષ્ટિ નથી બરાબર આપી શું છે બોલો હર સમય જે વસ્તુ તારી નથી જે સહયોગ તારા નથી તું એનો કરતા નથી તારા પ્રમાણના દ્રવ્યની બહાર છે તારા એના પર અધિકાર નથી એના એ તારા આધીન નથી એ તારી ઈચ્છા અનુસાર કરમ છે નહીં હર સમય એને જોઈને તારી નિયત બગડે છે કે નથી બગડતી આ ઉધમ મચાયો છે ને પર્યાય મિથ્યાત્વનું ઉધમ સમજાય ને મિથ્યાત્વનું ઉધમ ઉધમ પાગલપણ ધમાલ મચડી શું કહેવાય ધમાલ ચકડી ખ્યાલ આવે છે આ આઠ સંસારમાં જીને રખડાવે કારણ કે કરી શકતો નથી અને નિરંતર કરવાનો અભિપ્રાય પોતાના બનાવવાનો અભિપ્રાય રાખવાનો અભિપ્રાય ઈચ્છા અનુસાર પરમાવવાનો અભિપ્રાય એ નરકનું કારણ છે નિર્ગુણનું કારણ બોલો આ આ આ દોષ ક્યાં પકડાવું છે બોલો ક્યાંય નહીં મળે તમે મિથ્યાત્વ શબ્દ સાંભળો તમને ખ્યાલ આવે છે મિથ્યાત્વનું ભાવ ભાષણ અમે લાસ્ટ લેક્ચર ગઈકાલના લેક્ચર પરમ દિવસના લેક્ચરમાં બહુ એનું ભાવ ભાષણ કર્યું મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચરિત્ર એ આત્માની અનર્થકારી પ્રવૃત્તિ છે શું કીધું મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચરિત્ર એ આત્માની તદ્દન અત્યંત અનર્થકારી પ્રવૃત્તિ છે કારણ કે મિથ્યા દર્શન અનુસાર અને એ પરને પોતાના માને છે આ શરીરને પોતાનું મિથ્યા દર્શનનું કેન્દ્ર બિંદુ શું છે ખબર છે શરીર આર યુ ગેટિંગ મિથ્યા દર્શનનું કેન્દ્ર બિંદુ શું છે શરીર અને શરીરથી સંબંધિત અમુક સંયોગ સુગજ હવે થોડા જે સંયોગ મળ્યા કર્મના ઉદયમાં ખ્યાલ આવે છે હવે એ સંયોગમાં એવું એકઠું કરે છે કે કોઈ બીજાની નજર પણ એમાં પડે તો એને નહીં સહન થાય તારો અધિકાર થઈ ગયો એના પર ના સમજાય થોડા સમય માટે જે સંયોગ તારી સાથે ભેગા થયા તેમાં શું કરી દીધું એવું એકત્રું કરી દીધું કે કોઈ બીજાની એના પર નજર પડે તો ન ચાલે એ તો ન ચાલે હવે તું શું કરે છે બોલો જે તારી વસ્તુ છે કે નહીં હર સમય તું એમાં એકત્રો કરે હવે હવે એક ખાલી એનું ભાવ ભાષણ કરજો બધા ત્યાં એકત્વ તોડવા માટે અને પોતામાં એકત્વ સ્થાપવા માટે આખો ઉપયોગ પોતામાં અંદરમાં રમી જાય, સંપૂર્ણ વિશ્વથી છૂટો પડીને સંપૂર્ણ લક્ષ્ય, ઉપયોગની પૂરી ધારા, એનું પૂરું ઢલાણ વલણ પોતાના સ્વભાવ સન્મુખ થઈને એમાં રમે, એમાં રમી જાય, ક્ષણ માત્ર માટે પહેલા રમે, એની એકત્વતા કરે, એની પ્રતિધિ કરે, એનું જ્ઞાન કરે અને પછી નિરંતર એમાં રમતો રહે રમતો રહે રમતો રહે, એનો ઉપયોગ બહાર જ ન આવે. સમજાય છે? એની માટે કેવો તગડો અભ્યાસ જોઈએ. ખાલી સાંભળી લેવાથી કામ નહીં થાય, બોલી લેવાથી કામ નહીં. આની મસ્તી, આની કુમારી, આના વિચાર, આ ભેદ જ્ઞાન નિરંતર ચાલવા. મને કહો, આપણા બાલ્યમાં જે સામગ્રી મળી છે ચંદ્રભાઈ, એના સંભાળમાં આપણું જીવન નીકળી જશે તો અભિપ્રાયને અને પરિણામને ક્યારે સંભાળશું? બોલો, સમજાયો પોઈન્ટ? પૂરા દિન કિસમે ચલા જતા હૈ? હવે પૂછો જ નહીં, હમણાં તો પૂછો જ નહીં, હમણાં તો બોલાવતા જ નહીં, બોલાવતા જ નહીં. મેં તો સીઝન ટાઈમ છે, હમણાં તો બોલાવતા જ નહીં, હમણાં તો. સમજાય છે? એટલે આવા વાક્ય પણ નીકળી જાય, ઘોર અજ્ઞાની, મરવાની પણ પૂરતા. તું એવી જગા પર પહોંચી જશે જ્યાં મરવાથી પૂરતા નહીં મળે. કેમ? કારણ કે જે કલયોગોમાં એકત્વ કર્યું એ એકત્વ એ અપરાધ હતો. તારો અધિકાર નહોતો એના ઉપર, એ તારા થવાના નથી, તું એનો થવાનો નથી, એ તારી ઈચ્છા કરવાના નથી, એ તારામાં આવવાના નથી, એ તને સુખ આપવાના નથી, એ તને દુઃખી કરતા નથી. અને તું નિરંતર એ જ માને છે એ અભિપ્રાયને કરવા બદલ. એટીટ્યુડ સમજાય છે? દેવનું જાણી શું કહે છે? જે હોય છે ક્ષમા, હું તો સર્વજ્ઞ સ્વભાવી છે, ન માન થાય ન દીન થાય. અને અજ્ઞાની ને યાદ નથી રહેતું, યાદ નથી, ખબર નહીં અમારી તો બુદ્ધિ કેવી, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. કે તું દીન કેમ થાય છે? શ્રી ભૂતિ ની રાત નો ત્યાં કેટલું જ્ઞાન હતું? બોલો, નમસ્કાર મહામંત્ર યાદ નતું તો પણ જેટલું જ્ઞાન હતું સ્વયંક્ષમ સંગીત પંચેન્દ્રિય પણાનું, એના હતું એટલું કેવળ જ્ઞાન લેવા માટે, એટલું મતી શુદ્ધ જ્ઞાન એના પછી કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરવા માટે. એ મતી શુદ્ધ જ્ઞાન માં કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ ના બીજ ને વાવો. સમજાય છે? ખ્યાલ આવે છે? મતી શુદ્ધ જ્ઞાન જે ઉઘાડ મળ્યો એનો દુરુપયોગ, એનો સદુપયોગ, દુરુપયોગ સદુપયોગ, દુરુપયોગ સદુપયોગ. અભિપ્રાય છે ને, અભિપ્રાય જીવ નો ઉપયોગ બહાર લઈ જાય. ભણવું તો પડશે, કરવું તો પડશે, જાણવું તો પડશે, આટલું તો ખબર હોય, આ તો ખબર હોય, આ તો આટલી ડિગ્રી, આટલો આ, આટલો આ, આટલો આ, આટલો આ. બેસિક માં ભૂલ છે ને, બેઝ માં અભિપ્રાય, મૂળ માં ભૂલ છે અભિપ્રાય. એટલે ત્યાં સુખ માન્યું છે, એ સુયક્ષમ જ્ઞાન ની અધિકતા ને પોતાનું સ્વરૂપ માન્યું છે, આવશ્યક માન્યું છે, આવશ્યક કર્તવ્ય માન્યું છે. ઘણી વાર બહુ એકદમ સિમ્પલ ઉદાહરણ આપું છું ને, કે કોઈ દીકરી, દીકરો જોવા જાય દીકરીને અને એને કે એ શું ભણ્યા? બાલબોધ એક બે ત્રણ, વિતરાગી જ્ઞાન, છ ધારા, મોક્ષ પ્રકાશ, એ તો બધું ઠીક, પણ ભણ્યા શું છો? આ તો ઠીક, જે સંસારથી પાર ઉતારવાની કળા છે એ ઠીક, બીજું શું જોઈએ છે? જે સંસારમાં લઈ જવા વાળો ભાવ છે, જ્ઞાન છે, શું જ્ઞાન છે? પરલક્ષી જ્ઞાન છે, સ્વરૂપને છોડીને તને શું જાણવું છે? અરે કેવળ જ્ઞાનમાં બધું જણાય જશે. જાણવાના લોભમાં તમારો સંસાર. ત્રણ વસ્તુ સમજાવી, અધુરાશ, હવે બંધન. બોલો, આપણે બંધનને શું કરી દીધું છે? પોતાનું સ્વરૂપ માની લીધું. શું કીધું? બંધનને પોતાનું સ્વરૂપ. બંધન બંધન લાગે છે? ત્યારે ઇમેજિન કરજો, આ આત્મા આ શરીરમાંથી મુક્ત થઈને સમસ્ત દ્રવ્ય કર્મ, નોકર્મ, ભાવ કર્મ થી રહીત થઈને સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થાય. કોઈ કર્મ નહીં, કોઈ નોકર્મ નહીં, કોઈ શરીર નહીં, કોઈ પરિવાર નહીં, કોઈ રાગ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ અધુરાશ નહીં, કોઈ સંયોગ નહીં, કોઈ ઉદય નહીં, કોઈ ચિંતા નહીં, ભય નહીં, કાંઈ નહીં. એક પ્યોર આત્મા, માત્ર અમૂર્તિક આત્મા, અસંખ્યાત પ્રદેશી, અનંત ગુણોનો ધારી એવો એક અનાદિ નિધન એવી વસ્તુ પોતાના પારામિક ભાવને, સાહિત ભાવને લઈને આ લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન થઈ જાય છે. એ દશા કેવી હશે? આપણે તો આનાથી રહીત પોતાને ફીલ જ નથી કરી શકતા. ફીલ કરો, પ્રાથમિક ફીલ કરો કે આ શરીરથી ભિન્ન અશરીરી, જાન શરીરી, અમૂર્તિક, અરૂપી, અસંખ્યાત પ્રદેશનો પુંજ, અનંત ગુણો ધારી માત્ર જાણનાર, આદિ મધ્ય અંતમાં જાણવું 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 જાણવું, ઓ આવો શુદ્ધ પવિત્ર આત્મા હું છું. આ ઉદ્દેશ કેમ આપવામાં આવે છે? કારણ કે તું શુદ્ધ છો અને તારી પર્યાય ને સ્વીકારતી નથી, એટલે તો ઉદ્દેશ આપવામાં આવે છે. પર્યાય માં અશુદ્ધતા છે, એ પણ શુદ્ધ તત્વ વગર અશુદ્ધતા ક્યાંથી થશે? બોલો ના સમજાય. અશુદ્ધતા પણ કોને જાહેર કરે છે? શુદ્ધતા ને. કારણ કે શુદ્ધ છે ને તું માને માનતો નથી, અશુદ્ધતા છે. તો અશુદ્ધતા છે એ વખતે પણ આત્મા કેવો છે? તો અશુદ્ધતા કોને જાહેર કરે? મિથ્યા દર્શન કોને જાય? મિથ્યા જ્ઞાન કોને? રાક્ષસ કોને જાહેર કરે છે? તારી પવિત્રતા ને. કે જો આવી પવિત્રતા નથી જોતો તો આવી અશુદ્ધતા ઉત્પન્ન થાય. હવે બોલો, આપણે બંધન માં છે કે મુક્ત છે? હમણાં બોલો, બંધન માં છે કે મુક્ત છે? બોલો. લાગતું નથી પણ છે મુક્ત. નથી અડતો આ કર્મ, નથી અડતા, નથી અડતો આ શરીર, નથી અડતા સહયોગ, નથી અડતા પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. હવે બોલો, આમ માનતું તો એની મજૂરી છૂટી જશે, મજૂરી છૂટી જશે. આ સાકા લોડે આવે અને મજૂર બની જાય, સાકા લોડે આવે મજૂર બની જાય. એ મજૂરી છોડી હોય તો અભેદ જ્ઞાન અને મુક્તતાનો અને સ્વતંત્રતાનો અને સાત તત્વનો અને છ દ્રવ્ય ની ભિન્નતાનો નિર્ણય કરવો આવશ્યક છે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારી હૈ, ઇસલિયે જિનવાન માત કો વંદના શતવારી હૈ, વંદના શતવારી હૈ. અનેકાંત મેં નિત્ય બોલીની દ્વાદશાની પરોપકારી જીનવાણી માતનો અમત્યના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિને વિકરાગ દિગંબર જૈન ધર્મનો અષ્ટાંગ મહાન પર્વનો